अनुपम नीहे अमृत धारा। सद्गुरु साधु परम पूज्य अश्विन दादाए तारीख 10 मे 2024 ना रोज अक्षर मोहल तपोभूमि ब्रह्मज्योति मोगरी खाते वचनामृत गढ़ा प्रथम 78 देश कालादिकना प्रधानपणानु नु सुंदर निरूपण कर्यु जे अत्रे समाव्यु छे।
सहजानंद स्वामी महाराज ने छे, श्री अक्षर पुरुषोत्तम महाराज ने जय, मुक्त अक्षर पुरुषोत्तम महाराज ने जय, प्रगट गुरु हरि संत भगवंत साहेब जी महाराज ने जय जय जय। वचनामृत गढ़ा प्रथम प्रकरण नु 78 देश काळ आदिकना प्रधानपणानु स्वामीनारायण हरे संवत 1877 ना अषाढ़ शुद्धि त्रीज ने दिवस अखा त्रीज ने दिवस स्वामी श्री सहजानंद जी महाराज श्री गढ़ा मध्य दादा खाचरना दरबार में श्री वासुदेव नारायण मंदिर आग आथमणे बारडे ओरडानी ओसरिये विराजमान हता ने श्वेत केस पहेर्यो हतो ने श्वेत चादर ओढ़ी हती ने मस्तक ऊपर श्वेत पाग विराजमान हती ने कंठने विषे श्वेत पुष्पनो हार पहेर्यो हतो ने पोताना मुखारविंदनी आगळ मुनि तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती। पछी श्रीजी महाराज बोल्या छे कृपा वाक्य, सर्व संत सांभळो, एक प्रश्न पूछिए छे। पछी संते कह्युं जे पूछो महाराज। पछी श्रीजी महाराज बोल्या छे, देश काळ क्रिया संग मंत्र देवतानु ध्यान दीक्षा अने शास्त्र ए आठ सारा होय तो पुरुष ने बुद्धि निर्मल थाय छे, अने ए आठ जो भूंडा होय तो पुरुष ने बुद्धि भ्रष्ट थाय छे। माटे ए आठे मा पूर्व संस्कार कर्मनु काई जोर छे के नथी, पहली बात तो अहिया देश काल क्रिया मंत्र शास्त्र ने दीक्षा एम पण घणी ठेकाणे महाराजे कीधु छे। अहिया विगते देश काल क्रिया संग बहु महत्वनी अने अगत्यनी बाबत छे। देश काल क्रिया संग मंत्र देवतानु ध्यान दीक्षा अने शास्त्र ए आठ सारा होय तो पुरुषनी बुद्धि निर्मळ थाय छे। એટલે કે આવું પવિત્ર સ્થાન હોય, એક વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે ઇન્દ્રિયોની ધારા નૈમિષારણ્ય ક્ષેત્રને વિશે કુંઠિત થઈ જાય છે। કુંઠિત થવું એટલે ટેમ્પરરી સમી જવું, અને નિર્મૂળ થવું એટલે મૂળ સહિત ઉખડી જવું, ફરી એનો ઘાટ કે સંકલ્પ ઉઠે। એટલે જ્યારે આપણે આવા પવિત્ર સ્થાનમાં અને ગુરુહરિ સાહેબ દાદા જેવા પવિત્ર પુરુષની હાજરીમાં હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે એ વાતાવરણનો આપણી ઉપર પ્રભાવ થવાને કારણે આપણા બધા ઘાટ સંકલ્પ વિરામ પામી જાય છે, ઇન્દ્રિયોની ધારા કુંઠિત થઈ જાય છે। અને નૈમિષારણ્ય ક્ષેત્રની વ્યાખ્યા કરી છે કે એવા ભગવાન ધારક પુરુષ જ્યાં વિરાજમાન હોય એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. આમ તો નૈમિષારણ્ય તીર્થ પણ છે અને એની જાત્રા કરવા માટે પણ લોકો જાય છે, પણ એ તીર્થસ્થાનમાં હોય ત્યાં સુધી એના જે વાઇબ્રેશન તપોભૂમિ બ્રહ્મજ્યોતિમાં અને એમાંય મંદિરમાં શ્રી ઠાકોરજી સમક્ષ અને તેમાંય વિશેષ કરીને જો ગુરુહરિ સાહેબ દાદા વિરાજમાન હોય અને એના વિશે જો આપણે આપણી મનની વૃત્તિને જોડીએ તો આપણી સર્વ વૃત્તિઓ શાંત પડી જાય છે. પછી અહીંથી બહાર નીકળીએ એટલે બધાનો અનુભવ છે, અને એમાંય અહીંથી ગેટની બહાર નીકળીને બજારમાં જઈએ ત્યારે શું થાય છે એનો પણ આપણને બધાને અનુભવ છે. તો એ આ મંત્ર શાસ્ત્ર ક્રિયા સંગ એના સાનિધ્યનો ફાયદો છે. એટલે સદગુરુ સંત પરમ પૂજ્ય શાંતિદાદાએ આ ભૂમિનું નામ પાડ્યું છે તપોભૂમિ. અને ગઈકાલે સાહેબ દાદાએ કે ક્યારે આજે બપોરે તપવાની વાત કરી હતી, પંચાગ્નિમાં સંતો તપે છે અને એનું જે પુણ્ય છે એ ચારેય બાજુ એ ધબકી રહ્યું છે. જે પોઝિટિવનેસ સાથે આવે એને એનો સ્પર્શ થાય છે અને એનો લાભ મળે છે. જે નકારાત્મકતાથી આવે છે, ખાલી જોવા દેખવા જાણવા આવે છે, એને એનો સ્પર્શનો લાભ મળી શકતો નથી. એનો અર્થ એમ થયો કે આપણી વૃત્તિ પણ એની સાથે જોડાવી જોઈએ. એટલે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દેવતાનું ધ્યાન દીક્ષા અને શાસ્ત્ર એ આઠ સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે. નિર્મળ મળ એટલે કાદો મેલ, અને નિર્મળ એટલે સ્વચ્છ. મેલ ધોવાઈ ગયો છે, કાદો હટી ગયો છે, પાણી ચોખ્ખું થઈ ગયું છે, એવો સુંદર ગુજરાતી શબ્દ છે. તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે. આપણે અહીંયા એમ કહીશું કે હકારાત્મક થાય છે, પોઝિટિવ. અને તમારી અંદરની પોઝિટિવિટી અને આ વાતાવરણની અંદર વાઇબ્રેશનની જે પોઝિટિવિટી છે એ બેની હાર્મનીથી આપણા સમગ્ર તંત્રમાં પોઝિટિવિટી વધે છે. એટલે જ્યારે આપણે દેવસ્થાનમાં દેવની મૂર્તિની સામે અને ગુરુના સાનિધ્યમાં હોઈએ ત્યારે આપણા મનની વૃત્તિને આપણે તેટલો સમય તેમનામાં જોડી રાખવી એ આવશ્યક બાબત છે. દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દેવતાનું ધ્યાન અને દીક્ષા અને શાસ્ત્ર એ આઠ સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે. પુરુષ એટલે આપણે અહીંયા ભક્ત, પછી એ ભાઈ હોય કે બહેન હોય, અને એ જો આઠ ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતના માધ્યમ દ્વારા ઉઘાડું અને સ્પષ્ટ કહેવામાં કશું બાકી રાખ્યું નથી. આપણે કેટલું લઈએ એ આપણી ઉપર આધાર છે. એમને એવું દ્રષ્ટાંત આપ્યું છે કે દારૂની બાટલીઓ પડી હોય અને થઈ થઈ કાર કરીને બાઈઓ નૃત્ય કરતી હોય અને ત્યાં જઈને ગમે તેવો ધીર ગંભીર પુરુષ પણ જઈને ઊભો રહે તો ઘડીક એની ઉપર પણ એ વાતાવરણની અસર અથવા તો પ્રભાવ પડે છે. એ પહેલાં તો આપણે વિચાર કરીએ કે આપણે મંદિરમાં આવી ઠાકોરજીની સામે બેસી સાહેબ દાદાની સામે બેસી અને જે વાતાવરણ છે એનો પ્રભાવ આપણી ઉપર પડે છે. નહીતર ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે નાક છે એ ચંદનના વૃક્ષને વીંટાઈને રહે છે, પણ તે છતાંય એને ચંદનની ઠંડક મળતી નથી, કારણ કે એનું મોઢું ફેણ એ ચંદનથી દૂર રાખે છે. આવી બધી વાતો કહેવામાં આ ગુણાતીત પુરુષોએ કશું બાકી રાખ્યું નથી, પણ એ મને જેટલી લાગુ પડે એટલી. દેશકાળ ક્રિયા સંગ મંત્ર, દેવતાનું ધ્યાન, દીક્ષા અને શાસ્ત્ર એ આઠ સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે, અને એ આઠ ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે આઠેમાં પૂર્વ સંસ્કાર કર્મનું કાંઈ જોર છે કે નથી, મૂળ પ્રશ્ન ઉપર આવીએ. પછી મુનિ બોલ્યા, જે પૂર્વ કર્મનું જોર જણાય છે તો ખરું, જો સારા પૂર્વ કર્મ હોય તો પવિત્ર દેશને વિશે જન્મ આવે, અને જો ભૂંડા પૂર્વ કર્મ હોય તો ભૂંડા દેશને વિશે જન્મ આવે. તેમજ કાળ આદિક જે સાત છે, ઉપર જે આઠ ફેક્ટર્સ ગણાવ્યા એમાંના કાળ આદિક જે સાત છે તેમાંથી પણ જેવા પૂર્વ કર્મ હોય તેવાનો યોગ બને છે. માટે સર્વેમાં પૂર્વ કર્મનું પ્રધાનપણું જણાય છે, અને દેશકાળ આદિક જે આઠ તેનું તો કોઈ ઠેકાણે પ્રધાનપણું હોય, અને પૂર્વ કર્મનું તો સર્વ ઠેકાણે પ્રધાનપણું હોય. સંતો આવો જવાબ આપે છે, પૂર્વ કર્મ એટલે પૂર્વના આપણા દ્વારા થયેલા સત્કર્મ, પૂર્વનું સત્કર્મ, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામી નારાયણ મળ્યા ત્યારે, આગલા અનેક જન્મોમાં માતા પિતા વડીલો અને ગુરુજનોના સુસંસ્કાર દ્વારા આપણાથી જે કંઈ પણ સત્કર્મ થયા હોય એ પુણ્યનું ભાથું આ જન્મે પણ કામ લાગે છે એમ કહેવા માગે છે. અને એ ભાથું કામ લાગે છે તો મારો તમારો અત્યારે જે પરિવારમાં જે જગ્યાએ જન્મ થયો છે, અને સાધુની દીક્ષા લીધા પછીથી આપણે જ્યાં જેની નિશ્રામાં રહીએ છીએ એ આપણા પુણ્યનો પાર નથી એવો મહિમા સમજવા માટેનું યથાર્થ નિમિત્ત છે. કોના નસીબમાં હોય આવી રીતે ભગવાનના ગુરુના સાનિધ્યમાં રહીને આટલી લહેર કરતા કરતા પ્રભુ ભક્તિ કરવાની? એ લાવો આપણને મળ્યો એ જરૂર આપણા માતા પિતા ગુરુજનોના આપણા ઉપર આશીર્વાદ અને એમના માર્ગદર્શનથી આપણા દ્વારા થયેલા સત્કર્મોને પરિણામે આ જન્મે આપણી આધ્યાત્મિક યાત્રા સારી રીતે આગળ વધી શકે એવું દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દેવતાનું ધ્યાન દીક્ષા અને શાસ્ત્રનો આપણને સુયોગ પ્રાપ્ત થયો છે. એટલે પ્રાપ્તિનો કેફ રાખવો, પ્રાપ્તિનો કેફ રાખવો એમ જે કહે છે એ આ મફતમાં આટલું બધું આપણને સુયોગ પ્રાપ્ત થયો એમ સંતો જણાવે છે. અને જો ભૂંડા દેશને વિશે જન્મ આવે, તેમજ કાળ આદિક સાત છે તેમાંથી પણ જેવા પૂર્વ કર્મ હોય તેવાનો યોગ બને, માટે સર્વેમાં પૂર્વ કર્મનું પ્રધાનપણું જણાય છે. અને દેશકાળ આદિક જે આઠ તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય, અને પૂર્વ કર્મનું તો સર્વ ઠેકાણે પ્રધાનપણું હોય. દેશકાળ આદિક એટલે જેઓ જેવો દેશ પ્રદેશ જેવી સમાજ અને રાજ્ય વ્યવસ્થા ગુરુહરિ સાહેબ દાદા અબુધાબી જઈ આવ્યા ત્યારે વાત કરતા હતા, એ બહુ વર્ષો પહેલાં પહેલી વખત દુબઈ ગયા અમેરિકાથી પાછા આવતા, ત્યારે કોઈ ભગવાનની છબી પણ તમારા સામાનમાં હોય તો એ લાવવા નહોતા દેતા, એટલું કડક કસ્ટમ ચેકિંગ થતું હતું. એવી કટ્ટરતા મુસ્લિમ દેશમાં, આજે હિન્દુ મંદિર થાય એ શું થયું, દેશકાળમાં પરિવર્તન આવ્યું, સમાજ વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું, રાજ્ય વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું, કટ્ટરતા ઓછી થઈ અને હિન્દુઓને એમના દેવ દેવતાઓની પૂજા કરવાની છૂટ મળવા માંડી. એ અહીંયા કહે છે દેશકાળાધિક, એ દેશકાળાધિકનો દ્રષ્ટાંત વર્તમાન કાળે હમણાં જ સાહેબ દાદાએ જે વાત કરી તે, તો જેવા પૂર્વકર્મ હોય તેવાનો યોગ બને છે, માટે સર્વેમાં પૂર્વકર્મનું પ્રધાનપણું દેખાય છે. અને દેશકાળાધિક જે આઠ તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય, અને પૂર્વકર્મનું તો સર્વ ઠેકાણે પ્રધાનપણું હોય. સાહેબ દાદાએ 1966 પછીથી સ્વપ્નમાં પણ BAPS વિશે ઘસારાની અમહિમાની કે અભાવ અવગુણની વાત વિચારી નથી કે આપણી વચ્ચે કંઈ નથી. તો BAPSના સંતો દુબઈ મંદિરે એમનું સ્વાગત કરવા માટે પુષ્પનો હાર લઈને ઊભા રહ્યા. એ શું કહે છે, પૂર્વકર્મનું તો સર્વ ઠેકાણે પ્રધાનપણું છે. સાહેબ દાદા દ્વારા છેલ્લા 50-60 વર્ષ દરમિયાન જે પુણ્યકર્મ થયું છે, મહિમા અને ગુણગાન યોગીજી મહારાજના, પ્રમુખ સ્વામી મહારાજના, મહંત સ્વામી મહારાજના મહિમા અને ગુણગાનની રાત દિવસ એમને વાતો કરી છે, એ એમનું પૂર્વકર્મ. એ અબુધાબી મંદિરના દરવાજે આવીને ઊભું રહ્યું. દેશકાળ પણ સુધરી ગયા અને સાહેબ દાદાનું પૂર્વકર્મ એટલે એમના દ્વારા થયેલું શુભ કર્મ એનું પ્રધાનપણું તો સર્વ ઠેકાણે છે, જ્યાં જાય ત્યાં સર્વ ઠેકાણે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પરવન ત્યાં પર્યંત સર્વને વિશે પૂર્વકર્મને પ્રધાનપણે કહો છો તો કયા શાસ્ત્રના મતે કહો છો, શાસ્ત્રોક્ત વાત કરો, તેનું કોઈ વચન ભણી દેખાડો, ભણી એટલે બોલી દેખાડો. તમે શાસ્ત્રના આધારે એની વાત કરો. અને કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ બીજામાં નથી. બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તનો સંગ, તેનું જ પ્રધાનપણું છે. આગળ જે આઠ આવ્યા એમાં મેં કહ્યું કે સંગ બહુ મહત્વનો છે, એમ અહીંયા પણ સ્વામિનારાયણ ભગવાન સંગનું પ્રધાનપણું છે એમ કહે છે. માટે તમે કેવળ પૂર્વકર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો કે છાના નાસ્તિક છો કે શું છે, કર્મવાદી છો, કેમ જે નાસ્તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી. અહીંયા અહીંયા આપણે જે પુણ્યકર્મ અને આપણા દ્વારા થયેલા જે સત્કર્મ એની જે વ્યાખ્યા કરીએ છીએ, અને જૈન સમજણ પરંપરા પ્રમાણે જે કર્મ કહે છે એ બેનો ભાવ અલગ અલગ છે. અને નાસ્તિક તો વેદ શાસ્ત્ર પુરાણ અને ઇતિહાસ જે ભારત આદિક એટલે મહાભારત ભારત આદિક એમ જે શબ્દ પ્રયોગ કર્યો છે મહારાજે, તે મહાભારતને વિશે તેને ખોટા જાણે છે, અને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને સાચા માને છે. સંસ્કૃતની માફક જ્યારે મગધનું સામ્રાજ્ય ભારતમાં હતું ત્યારે જે સંસ્કૃતથી થોડીક સહેલી ભાષા જે પ્રચલિત હતી એ ભાષાનું નામ છે માગધી ભાષા, અને એમાં પણ ગ્રંથો લખાયા, અને બૌદ્ધા જૈન પરંપરાની એ ભાષા છે. માટે મૂર્ખ થકા કર્મનું પ્રતિપાદન કરે છે, અને માગધી ભાષાને જે ગ્રંથ તેને સાચા માને છે. અહીંયા આ બે પરંપરાનો વિરોધાભાસ બતાડ્યો છે, આપણે એમાં બહુ ઊંડા ઉતરવું નથી. પણ પૂર્વકર્મે કરીને દેશકાળથી કાટ ફરતા હોય તો મારવાડને વિશે કેટલાક પુણ્યવાળા રાજા થયા છે, તેમને અર્થે 100 હાથ ઊંડા પાણી હતા, તે ઉપર છલ્લા થયા નથી. મારવાડ એટલે જ્યાં વરસાદ જ ઓછો પડે છે અને જ્યાં પાતાળે પાણી છે, ત્યાં ગમે તેવો ભક્ત હોય તો પણ એને માટે કંઈ પાણી ઉપર આવ્યા નથી. મારવાડને વિશે પણ કેટલાક પુણ્યવાળા રાજા થયા, તેમને અર્થે 100 હાથ ઊંડા પાણી હતા, તે ઉપર છલ્લા થયા નથી. અને જો પૂર્વકર્મને વશ દેશ હોય તો પુણ્યકર્મવાળાને અર્થે પાણી ઊંચા આવવા જોઈએ. અને આપણે ભગવાન ભજવાનો અર્થ એ જ સમજીએ છીએ કે અમે ભગવાનના ભક્ત થયા તો અમારા માટે પાણી ઉપર છલકાવવા જોઈએ, અમે મોદા ના પડીએ, અમને દુઃખ ના આવે, અમને જે જોઈતું હોય તે સજે સજે મળી રહે, અને એ જ આશાથી આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ છીએ. તેમને અર્થે 100 હાથ ઊંડા પાણી હતા, તે ઉપર છલ્લા થયા નથી. અને જો પૂર્વકર્મને વશ દેશ હોય તો પુણ્યકર્મવાળાને અર્થે પાણી ઊંચા આવ્યા જોઈએ, અને પાપીને અર્થે ઊંડા ગયા જોઈએ, પણ એમ તો થતું નથી. અને મારવાડ દેશમાં તો પાપી હોય અથવા પુણ્યવાળો હોય પણ ઊંડા પાણી ઉપજે, ઉપજે એટલે મળે, પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી, જેને આપણે દેશ અને કાળ કહીએ છીએ. જે દેશ જેવો, જે પ્રદેશ જેવો, ત્યાંની સ્થિતિ જેવી, તે પ્રમાણે ભગવાનનો ભક્ત હોય તો એને સવડું લઈ અને એમાં પણ સુખ શોધે એ ભગવાનનો ભક્ત છે. અને જે નસીબને દોષ દે કે અહીંયા ક્યાં મને જન્મ દીધો. અમારા વખતમાં પટેલ પરિવારમાં એક બહુ પ્રાચીન કહેવત, આ પ્રદેશ છે ને ત્યારે કૂવામાંથી સિંચીને પાણી કાઢવામાં આવતું, અને એ ગામમાં દીકરી દીધી હોય તો દીકરીને બિચારીને ઊંડા કૂવામાંથી પાણી સિંચીને કાઢવું પડે, તો એના બાપને ગાળ દેતા કે એવા પ્રદેશમાં દીકરી આપો કે જ્યાં પાણી ભરવાના દુઃખ ના હોય. હવેની સરકારે તો સુખ કરી દીધું, ઘરે ઘરે નળ આવી ગયા, પાણી ભરવા જવું પડતું નથી. તોય પણ સ્વભાવથી દુઃખી લોકો, આ બધી સગવડ મળતી હોવા છતાંય પણ દુઃખીના દુઃખી જ છે. તો ખરેખર ઊંડા કૂવાના પાણીને કારણે દુઃખી હતા ના, ત્યારે એ બેડા ભરી ભરીને કૂવા સિંચી સિંચીને પનિયારા ઉપર પાણીના માટલા ભરાતા હતા. સુખ ક્યાં છે એ આપણને સાધુ મનોજ દાસીએ દેખાડ્યું કે આનંદ તારી પાસ છે. દેશકાળ, ક્રિયા, મંત્ર, શાસ્ત્ર અને દીક્ષા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ એ 6 વાના વિશે લખ્યું છે, અહીંયા 8 વાના શીખવ્યું છે. તેમને અર્થે 100 હાથ ઊંડા પાણી હતા, તે ઉપર છલ્લા થયા નથી, અને જો પૂર્વકર્મને વશ દેશ હોય તો પુણ્યકર્મવાળાને અર્થે પાણી ઊંચા આવ્યા જોઈએ અને પાપીને અર્થે ઊંડા ગયા જોઈએ, પણ એમ થતું નથી. અને મારવાડ દેશમાં તો પાપી હોય અથવા પુણ્યવાળો હોય પણ ઊંડા પાણી ઉપજે, પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી. માટે દેશકાળાદિક તો પૂર્વકર્મના ફેરવ્યા ફરે નહીં. તે માટે જે પોતાના કલ્યાણને ઈચ્છે તેને તો નાસ્તિકની પેઠે કર્મનું બળ રાખવું નહીં, અને ભૂંડા દેશકાળાદિક આઠ હોય તો તેનો ત્યાગ કરીને રૂડા જે દેશકાળાદિક હોય તેનું સેવન કરવું. શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતને આજ્ઞા કરી છે કે જ્યાં જે દેશમાં સુખેથી પ્રભુ ભજન થતું ના હોય ત્યાં ભલે પોતાના વતનનું ગામ હોય તો પણ એ છોડીને જ્યાં સુખેથી સત્સંગ અને ભગવાનની ભક્તિ થાય ત્યાં જઈને નિવાસ કરવો, એવો પ્રેક્ટિકલ રસ્તો બતાડ્યો છે. એટલે એવી ઉપાધિમાં એમણે કહ્યું કે ભૂંડા દેશકાળાદિ કાઠ હોય તેનો ત્યાગ કરીને રૂડા જે દેશકાળાદિ કાઠ તેનું સેવન કરવું. અને દેશ તો બહાર પણ સારો નરસો હોય અને પોતાના દેહરૂપ જે દેશ તે પણ સારો નરસો હોય. હવે મુદ્દાની વાત આવી. આપણે ચરોતરમાં ચારુતર, જેની ભૂમિનું તર ચારુ અત્યંત ફળદ્રુપ અને સરસ છે, અને ગુણાતીતાનંદ સ્વામીએ જેના માટે સર્ટિફિકેટ આપ્યું કે ચરોતરની ભૂમિમાં પાતાળ સુધી ખોદીએ તોય પણ પાણો નીકળે નહીં, એવા પ્રદેશમાં આપણે ગુરુહરિ સાહેબ દાદાના આશ્રયે રહીએ છીએ, એ પ્રદેશની વાત થઈ. અને એવો જ આ પ્રદેશ એટલે હવે શરીરની વાત કરે છે. પોતાનો દેહરૂપ જે દેહ તે પણ સારો નરસો હોય, તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તેને વિશે જીવ હોય ત્યારે શીલ, સંતોષ, દયા, ધર્મ ઇત્યાદિ જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય. અને જ્યારે આ દેહરૂપ જે ભૂંડો દેશ તેને વિશે જીવ રહ્યો હોય ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ ભૂંડા ગુણ વૃદ્ધિને પામે છે. બેની સરખામણી કરી, પ્રદેશની પ્રદેશરૂપી દેહ અને બીજો આ દેહરૂપી પ્રદેશ, એમાં સાધુ ગુણે યુક્ત અને પારમિતા સભા મંડપમાં પણ બેસીને જો આ દેહને વિશે દેશકાળ સારો વર્તતો ના હોય તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ ભૂંડા ગુણ તે વૃદ્ધિને પામે છે. અને સારો ભૂંડો જે સંગ, ફરીથી ત્રીજી વખત સંગ શબ્દ પ્રયોગ આ વચનામૃતમાં થાય છે, અને સારો ભૂંડો જે સંગ થાય છે તેની વિગત એમ છે, જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહીં, ત્યારે તેનો સંગ થયો જાણવો. આપણે હવે આપણી જાતને તપાસવાની રહી કે આપણને મોટા પુરુષનો કેટલો સંગ થયો છે. અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ગાળીને મળે છે, હૈયામાં ગાળીને એટલે બથમાં લઈને મળે છે, હૈયામાં. ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ગાલીને મળે છે, પણ અંતરમાં તો તે સાથે લાખો ગાઉનું છેટું છે. એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ના કહેવાય, અને મન કર્મ વચને કરીને જે સંગ કરે તે જ સંગ કર્યો કહેવાય. કેટલી બધી વખત સંગ શબ્દ પ્રયોગ આ વચનામૃતના પહેલા ફકરામાં થયો છે. માટે એવી રીતે મન કર્મ અને વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત, અહીંયા પરમેશ્વરના ભક્તનો અર્થ યોગી બાપાએ સમજાવ્યો છે એ પ્રમાણે આપણને મળેલા પ્રગટ ગુણાતીત સંત સ્વરૂપ. એવી રીતે મન કર્મ વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત, તેનો જ કરવો જેથી જીવનું કલ્યાણ થાય, પણ પાપીનો સંગ તો ક્યારેય ના કરવો. દેશ કાળ ક્રિયા સંગ મંત્ર દેવતાનું ધ્યાન દીક્ષા અને શાસ્ત્ર એ આઠની વાતને સ્વામિનારાયણ ભગવાને સમજાવતા સમજાવતા મૂળ મુદ્દા ઉપર વાત લાવીને મૂકી છે કે મારા ઈષ્ટદેવ એવા પરમેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ અને એના પરમ તત્વને ધારક એવા મારા પ્રગટ ગુરુ હરિ, તેનો જ સંગ કરવો જેથી જીવનું કલ્યાણ થાય, પણ પાપીનો સંગ તો ક્યારેય ન કરવો. પાપીનો સંગ એટલે જેના સંગથી આનાથી આપણને વિરુદ્ધ દિશામાં લઈ જાય, જુદી દિશામાં લઈ જાય, મોડી વાત કરે, અભાવની વાત કરે, ખટપટ ઘસારા કે નિંદાની વાત કરે, એ બધાને પાપીની વ્યાખ્યામાં સ્વામિનારાયણ ભગવાને ગણી લીધા. ઘણી વખત કહેવાતા સારા અને ડાયા માણસો પણ ધીરે રહીને એવી વાતનો મમરો મૂકે છે કે આપણા મનની અંદર રાત દિવસ એની ગળમથલ ચાલ્યા જ કરે. ગઢડા પ્રથમના 78માં પણ સ્વામિનારાયણ ભગવાને સંઘનું પ્રાધાન્યપણું કહ્યું છે. કોનો સંગ કરો છો એના ઉપર બહુ આધાર છે. ને અહીંયા સંગ કરવો એટલે એની પણ વ્યાખ્યા કરી કે કોની વાત તમે સાચી માનો છો. પછી મધ્યાહ્ન પછી બીજી સભા થાય છે. નાના નાના વિદ્યાર્થી સાધુઓને સામસામી પ્રશ્ન પૂછવાનું કહે છે, અને એ બધા હોશિયાર વિદ્યાર્થીઓ એટલા બધા પ્રશ્ન પૂછે છે કે એક એક પ્રશ્નનો એક એક ફકરો છે. પણ જીવન જીવવાની વાત એ છે કે હું શું કરવા આવ્યો છું ને શું કરી રહ્યો છું એનું અનુસંધાન આપણને જે આ શ્રેષ્ઠ સ્થાન અને આવા શ્રેષ્ઠ પ્રગટ સત્પુરુષ મળ્યા છે એને મૂકીને જ્યાં સુધી બીજે માલ મનાય છે ત્યાં સુધી આપણને પ્રાપ્તિનો કેપ ચડતો નથી. ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી આપણને સારા દેશકાળ પ્રાપ્ત થયા છે. એવા સુહૃદ સાથીદારો પણ સહેજે સહેજે ગુરુહરિ સાહેબ દાદાએ આપણને મેળાપ કરી આપ્યો છે. એટલું જ નહીં, એમને ઓળખાવ્યા છે અને એમનો સંગ આપ્યો છે. એ સંગનો લાભ લઈને આપણે સાચા અર્થમાં સત્સંગ કરીને સર્વ પ્રકારે સુખ્યા થઈએ એવી પ્રગટ ગુરુહરિ સાહેબ દાદા અને શ્રી ઠાકોરજી મહારાજના શ્રી ચરણોમાં મંગલ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.